કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર તાકાત દ્વેષ આ બધું છે તે અંદર જ થાય છે. સમજણ પડે છે ને આપણને કે આ કામ ની વૃત્તિ થઈ, મોહ ની વૃત્તિ થઈ, લોભ ની વૃત્તિ થઈ, એ અંદર થી સમજણ પડે છે. તેવી રીતે ભાવ જાગે તે પણ અંદર થી સમજણ પડે, અંદર જ હોય, અંદર જ આપણને ભાવ જાગે ત્યારે બીજું બધું જ ક્વાયટ. લાભ કામ દ્વંદ્વ ની વૃત્તિ બધી કામ કેટલા કાળ પૂરતી શાંત થઈ જાય, શાંત હતી, શાંત થઈ ગયેલી આપણને લાગે, કઈ કશા એની વૃત્તિ ઉછળે નહીં કોઈ પ્રકારે. ગમે તેવું તમે ગમે તેવા કામ ઉત્પન્ન કરી શકે એવા સંજોગ આવ્યા હોય તો પણ તમે એનાથી મુક્ત છો એવો જ અનુભવ થાય. અગર ભાવ જાગે ત્યારે, ભાવ જાગેલો હોય ત્યારે કામ ક્રોધાદી પણ વૃત્તિ કદી જાગી જ ના શકે. એ પણ એ અનુભવ તો અંતરમાંથી જ થાય છે. અને બાહ્ય કેવી રીતે થાય કે બાહ્ય જ્યારે એ ભાવ જાગેલો હોય જ્યારે ત્યારે એ ભાવ બાહ્ય જાગેલો ભાવ જ્યારે હોય ત્યારે બાહ્યના વાતાવરણના પ્રકૃતિ પ્રકારના કોઈ આંદોલન આપણને સ્પર્શ નહીં. પ્રકૃતિના ભાવ છે એ પ્રકૃતિમાં રહેલો હોવા છતાં પ્રકૃતિથી પર છે. એટલે ભાવ જાગે ત્યારે બહારના પ્રકૃતિના પ્રકૃતિ પ્રકારના તો પ્રકૃતિના વૃત્તિના કોઈ આંદોલનો આપણને સ્પર્શે નહીં. કેટલા કાળ પૂરતા તો નહીં સ્પર્શે,
કેટલા કાળ પૂરતા,
કારણ કે ભાવ નિરંતર જેનો થઈ ગયો છે તેને તો સ્પર્શતા નથી. હોવા છતાં લાગતા હોવા છતાં એ પરિસ્થિતિમાં મુકાયેલો હોવા છતાં એને સ્પર્શ કરતા એમાં એનો એમાં એ ભાગ લઈ શકતો નથી, એમાં પાર્ટનર થઈ શકતો નથી. એ કારણ કે ત્યાં હંમેશા સાક્ષીપણામાં રહ્યા છીએ. નિરંતરનો ભાવ થઈ જાય ત્યારે ત્યારે એ એનામાં સાક્ષીત્વ પ્રગટી જાય છે. નિરંતરનો થાય ત્યારે ત્યાં સુધીમાં તો સંમત્વ આવી જાય. એની પછીની એટલી સ્થિતિ છે તે તટસ્થતાની. એટલે તટસ્થતાની સ્થિતિ ક્યારે આવે છે કે જ્યારે માણસ શ્રેયાર્થી હોય અને પ્રયત્ન કરે કે મારે ભગવાનના ભાવને અનુભવવો છે, ત્યારે એમ કરતાં કરતાં મહેનત કરતાં કરતાં જ્યારે એની સ્ટ્રગલ ચાલે કામ ક્રોધાદિકના વલણોની ટેન્ડન્સીની સાથે એની જ્યારે સ્ટ્રગલ ચાલે કરે કરી ત્યારે એ સ્ટ્રગલની અંદર કેટલીક વાર હારે અને કેટલીક વાર જીતે, એમ કરતાં કરતાં એક સ્થિતિ એવી આવે કે એમાંથી એની આ તટસ્થતા જન્મે કે બધી વૃત્તિઓ જન્મથી એને લાગે કરી કા જન્મ છે, છતાં એમાં એનાથી જુદો રહે. જુદો રહે એટલે કે ભાગ લેતો અનુભવે ને પોતે ભાગ ના લે. જન્મ કરી કારણ કે એના ચિત્તમાં બધા સંસ્કારો તો રહેલા જ છે. એટલે લોભ ની વૃત્તિ જાગે, મોહ ની વૃત્તિ જાગે, આ જાગી લઈ એ પોતે જાગે જાણું આ વૃત્તિ આવી, આ વૃત્તિ આવી એમ એને લાગે કરે ત્યારે જે તટસ્થતા છે એની સાબિતી જાણે કે ને પોતાને ખબર પડે કે આ વૃત્તિ જાગી, આ વલણ જાગ્યું. હા, તે વખતે એની અંદર એ જોડાય નહીં
પોતે.
અને પાતળી તટસ્થતા થઈ હોય ત્યારે પોતે જોડાઈ જાય, ભેગો થઈ જાય, છૂટો પડે, ભેગો થાય, છૂટો પડે, એવો અનુભવ થયા કરે. અને
બરાબર ના થઈ હોય,
બરોબર ના થઈ હોય તો, અને જયારે બરોબર તટસ્થતા પાકી ગઈ હોય ત્યારે ત્યારે અંદર તટસ્થ રહે. તટ એટલે કિનારો, સ્થળ એટલે ઉપર રહો. એટલે કિનારા પર, નદીના કિનારા પર ઉભેલો હોય ને પૂરમાં બધું તણાતું દેખતો હોય, લાકડા છે કે મરેલા ઢોર છે કાતે કે બધું તણેલું દેખાય, એ બધું જુએ ખરો. તટસ્થ કિનારે ઉભેલો તેવી રીતે પેલું બધામાં બધું આવતું હોય, પોતાનામાં જાગતું હોય, સ્ફૂરતું હોય, એ બધું જાણે ખરો. આ બધું સ્ફૂર્યું, વાતાયું વાતાયું વાતાયું, પણ અંદર એમાં કહેવાય નહીં, ત્યારે તટસ્થતા છે. ત્યારે કે ભાઈ હવે તટસ્થાને સંમત્વમાં સોંપીએ. ત્યારે જયારે તટસ્થતા પાકી થઈ જાય ત્યાર પછી સંમત્વની શરૂઆત થાય. ને સંમત્વ થાય ત્યારે ત્યારે એ પેલી બધી વૃત્તિઓ છે એ શમતી જાય. તટસ્થતામાં વૃત્તિઓની ટેન્ડન્સી શમે નહીં અને સમત્વમાં શમી જાય, બેલેન્સિંગ પાવર આવી જાય. જયારે તટસ્થતામાં એ બેલેન્સિંગ પાવર નહીં આવે, હજુ તટસ્થતા થઈ છે એ સારી છે, એ ઉર્ધ્વ પ્રતાની પ્રગતિનું લક્ષણ છે, તટસ્થતા થાય છે. પણ તે વખતે તટસ્થ થયું ત્યારે કામ ક્રોધના ભાવનાઓનો નહીં જાગે એમ નહીં કહેવાય. જ્યારે સમત્વની સ્થિતિમાં નહીં જાગે અને બેલેન્સિંગ થઈ જાય, બધું સમધારણ થઈ જાય બધું, એમાં ત્યારે કામ ક્રોધ બધા સંસ્કારો હોવા છતાં એ પ્રબળપણે ઉછળી નહીં શકે. એ શાંત રહ્યા કરશે. બધી વૃત્તિઓની ત્યારે શાંત રહે સમત્વમાં, અને સાક્ષી થઈ જાય ત્યારે લય થઈ જાય. આત્માની શક્તિમાં બધું લય થઈ જાય. માત્ર ત્યારે જયારે અનુભવ વાળો જે થઈ ગયો છે તેને તે પ્રકારના નિમિત્ત આવે ત્યારે તે પ્રકારનું જાગે કરું. કારણ કે શરીર છે એટલે એની સાથે પ્રકૃતિ છે, ને પ્રકૃતિ હોવાથી જયારે નિમિત્ત તેવા પ્રભુનું જાગે ત્યારે તેવા પ્રકારની પ્રકૃતિ પોતે થાય. પ્રકૃતિ અનંત રૂપ ધારીની છે, એને શક્તિ પણ કહેલી છે. અને નિમ્ન પ્રકારની વૃત્તિઓમાં નિમ્ન પ્રકારે પણ થાય, પણ એ સાક્ષી હોવાથી એમાં ભળે નહીં, જાય ખરી પેલી. જયારે સમત્વની સ્થિતિ છે એ અનુભવની પહેલાની સ્થિતિ છે, એમાં તો બિલકુલ જઈ શકે જ નહીં.
સમત્વમાં જઈ ના શકે,
બિલકુલ ના જઈ શકે.
અનુભવ થયા પછી
અનુભવ થયા પછી નિમિત્ત હોય ત્યારે નિમિત્તની સાથે એની પ્રકૃતિ ભળે છે, ભળે છે. પણ પોતે સાક્ષી હોવા છતાં બધું જોયા કરે છે. સાક્ષી હોવા છતાં જેમ એક વેપારી હોય અથવા તો એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય, તે પોતાનો બધો એ જે પ્રવૃત્તિ હોય તે બધી થયા કે તે બધા માણસો બધું કર્યા કરતા પોતે જોઈ શકે છે, એના ખ્યાલમાં આવી શકે છે. આમ છે, આમ છે, આમ છે, બધું જાણે છે, બધું કરો. પણ તે ઠેકાણે પોતે નથી ત્યાં વર્ક કરતો હતો, તેવી રીતે આ માણસ બધું જાણી શકે છે, જોઈ શકે છે, ત્યાં ત્યાં બધું જાય. કારણ કે નિમિત્ત આવ્યું, કોઈ નિમિત્તની સાથે તદ્રુપ પ્રકૃતિ થાય છે. એ થાય ત્યાં વખતે પોતે એનાથી નખો છે, પોતે આ બધું કરતો, આ બધું થતું હોવા છતાં પોતે એનાથી તદ્દન જુદો છે, નખો છે, અને પોતાને કશી લેવા દેવા નથી એની સાથે. એવો એક આંતરિક ભાવ અને ચેતનાત્મક અને બિલકુલ અને સ્પષ્ટ સમજણ પડે એવા પ્રકારનો ભાવ એને ત્યારે પ્રગટી જાય છે કે આ બધું હોવા છતાં હું આનાથી જુદો છું. જેમ એક સંસારી માણસ છે, પોતાના છૈયા છોકરા બધું હોય તેમ છતાં એ બધા જ નોખો છે, ખરો, ભરેલો હોવા છતાં નોખો છે એમ, તેવી રીતે આત્માના અનુભવની અંદર એ સાક્ષીત્વ આવે છે ત્યારે બધું થયા કરે. અને નિમિત્ત આવે એટલે નિમિત્તની સાથે તાદાત્મ થાય, કારણ તાદાત્મ એ પણ ગુણધર્મ છે આત્માનો. જયારે સમત્વમાં ખૂબી એ છે કે એને એ બધી વૃત્તિઓ ત્યારે ઉઠશે નહીં, અને સમધારણ સ્થિતિમાં રહ્યા કરે, શાંત સ્થિતિમાં રહ્યા કરે. સમત્વમાં એ ખૂબી છે. તટસ્થમાં જાય કરી ઉઠે કરી વૃત્તિઓ એનો ઉભરા આવે, બધું આવે, પણ પોતે તટસ્થ છે, એમાં ભળે નહીં, એમાં ભાગ ના લે. તટસ્થામાં બધું ઉગે ખરું, સમત્વની સ્થિતિમાં નહીં ઉગે. અને સાક્ષીત્વ એટલે કે આત્માના અનુભવની સ્થિતિમાં બધું ઉતરશે ખરું. જેવા જેવા પ્રકારનું નિમિત્ત હતી તે પ્રકારની પ્રકૃતિ તેની સાથે ભળે, પણ પોતે તદ્દન નખો. એની સાથે જેમ ચેતન સકળ બ્રહ્માંડમાં વ્યાપેલું છે, અણુમાં અણુમાં વ્યાપેલું છે, તેમ છતાં પોતે જુદું છે, પોતાનું અસ્તિત્વ જુદું છે, અને બધું આમાં પણ ભરેલું, ત્યાં પણ અસ્તિત્વ છે, બધા ભરેલું છે, અણુ અણુએ રોમે રોમ રગે રગમાં ભરેલું છે, તેમ છતાં પોતે જુદું છે. એ જેમ ચેતનનો ગુણધર્મ છે, તેવો જ ગુણધર્મ આત્માનો અનુભવ થતાં પોતે પોતાને અનુભવે છે. દરેકમાં ભરેલો હોવા છતાં સંપૂર્ણપણે આપણાથી તો સંપૂર્ણપણે ભળાય નહીં. આપણે ભળીએ તો તદ્રુપ થઈ જઈએ, અને આપણને આપણો પોતાનાપણનું અલગ માન ત્યારે થાય નહીં. જ્યારે આત્માની સ્થિતિમાં નિમિત્તની સાથે સંપૂર્ણ એક રાગપણે તદ્રુપ થઈ જાય એના જેવો, તેમ છતાં પાછો પોતે નોખો છે એવું જાતે બરોબર અનુભવે. જેમ આપણે બજારમાં 100 રૂપિયા લઈને ગયા તો 5 રૂપિયાનો માલ લીધો તે આપણને ખબર પડે, માલ લીધો ને 5 રૂપિયા ગયા એ બધી આપણને ખબર પડે છે. એટલે કે આ બધો વ્યવહાર કરવા છતાં આપણે એનાથી એટલું સમજણ પડે છે, એટલા પ્રમાણે આપણે નોખા. પણ કામ ક્રોધાદિક ની વૃત્તિ ના ઉમલા ની અંદર આપણે જયારે તદરૂપ થઈ જઈએ છીએ ત્યારે આપણે આપણું જુદું અસ્તિત્વ આપણને લાગી શકતું નથી, અનુભવી શકતા નથી. જયારે તટસ્થતા થાય ત્યારે આ બધા વલણો ઉઠે ખરા, પણ એમાં આપણે ભેળા ના પડી જઈએ. અને તટસ્થતા ઊંચી થઈ હોય તો ભેળા પડી જઈએ, છૂટા થઈએ, ભેળા પડી જઈએ, છૂટા રહીએ, આવું આવું થયા કરે. હા, ઇન્ટરમિટન્ટ આ બધું થયા કરે. ત્યારે મમ્મજો કાજો આપણી તટસ્થતાની વૃત્તિ પાકી થઈ નથી. જયારે પૂરેપૂરી પાકી થઈ જાય કે આ બધું ઉઠવા જતા એમાં આપણે ભળી ના શકીએ, એક એમ જાતનું એવું જાતનું આપણને અનુભવ થાય. પછી સમત્વ થાય ત્યારે આ બધું ઉઠે નહીં. આ બધું હોવા છે ખરું એને સમજણ પડે, આ બધું છે અને ઉઠે નહીં. એવા પ્રસંગો આવે, સમત્વની સ્થિતિ જેને પાકી થઈ ગઈ છે, એવા એને કામ ઉત્પન્ન થાય એવા પ્રસંગો આવ્યા તો પણ પોતે સ્થિર એક ધારો એમાં જાય નહીં, પ્રતિ જાય કરે નહીં. એને લોભ આવે, મોહ આવે તો પણ એને જાય નહીં. એ સમત્વ, સમત્વ એ જીવ પ્રશ્રિયા તેને માટે સારામાં સારી સ્થિતિ. અને આત્માના અનુભવની સાથે આ બધા નિમિત્ત આવે તેની સાથે તદરૂપ થાય. કારણ કે આત્માને ગુણધર્મ છે તાદાત્મ્ય. ત્યારે પીલો તો જે આપણે આત્માની સ્થિતિમાં ગયો નથી એવો જીવ છે, તો તેને માટે સમત્વની સ્થિતિ ઉત્તમમાં ઉત્તમ. સૌ પીલો કામમાં તો ભરી જવાય. એ સમત્વ ના આવ્યો આત્માના ગુણધર્મ જ્યાં સુધી, ત્યાં સુધી એને સમત્વ બહુ ઉત્તમ. આ બધું હોવા છતાં બિલકુલ ઉઠે જ નહીં જેને સમત્વ, એમાં સમત્વ આવી જાય. એટલે આ ત્રણ સ્થિતિનો ખ્યાલ બરોબર જો આવી જાય આપણને સમજણ પડી જાય. બુદ્ધિથી તો કેટલાકને સમજણ પાકે પડી જાય, અનુભવવાની વાતો જુદી રહી. આપણે શમમાં પ્રશ્ન આપનો
શમતા
તે અંદર એ જે એવી સ્થિતિઓ જે થાય તે અંદરથી એ અનુભવાય છે અને બહારથી ખબર પડે કે બહારથી જેમ કોઈ માણસ અહીંથી આવતો લાગે કે આ માણસ કોઈ આવે છે. એવી રીતે એ જયારે થતું હોય આ બધું અંતર માંથી જ થતું હોય, કારણ કે બધા સંસ્કારો અને આ બધા વલણો ઉઠે છે તે આંતરિક પડે, પણ લાગે બહારથી આવતા પણ લાગે. એક સ્થિતિ એવી આવે છે, એક સ્થિતિ એવી આવે છે કે આખું વાતાવરણ છે, એ વાતાવરણની અંદર આ એક વાતાવરણની અંદર કેટલા બધા વિચારો રહેલા છે, કેટલા બધા જુદા જુદા જીવોના વિચારો રહેલા છે. એ વિચારો જે જે પ્રકારની આપણી ભૂમિકા થઈ તેવા તેવા પ્રકારના વિચારોના એના આંદોલનો વાતાવરણમાં હોય છે. એ આંદોલનો આપણામાં સ્પર્શે છે, આપણામાં પેસે છે, ત્યારે એ આપણને અનુભવાય છે. બહારથી પણ આવતા, બહારથી આવતા પણ આપણે અનુભવી શકીએ છીએ. એવી સ્થિતિ થયેલી હોય તો, આપણી આપણી પોતાની એવી સ્થિતિ થયેલી હોય તો આપણે અનુભવી શકીએ છીએ કે આ બહારથી આવ્યા આવ્યા એમ લાગે. કેવી રીતે જયારે ભાવ થયેલો હોય, ભાવ થાય જાગેલો ખરેખર હોય તો એ અંતરમાં પણ લાગે અને બહારના વાતાવરણમાં ગમે તેટલા ડખા હોય, ડખા શબ્દ તો ગમે તેટલા ડખા હોય તો પણ પોતે બધાના માંથી ભાવ લાગતો અનુભવે.
હવે
આ ભાવ વાળું જ બધાને ભાવ ભાવ વાળી સ્થિતિમાં જુએ.
એટલે બીજા લોકો ડખા વાળા હોય તો એમાં ભાવ જુએ,
ભાવ ભાવ જુએ. પણ એક સ્થિતિ એવી થઈ જાય જયારે ભાવ ભાવમાં ભાવની નિરંતરતા પાકી જાય, આત્માનો અનુભવ થઈ જાય, ત્યારે જેના જેના સંબંધમાં આવે ત્યારે તેની પ્રકૃતિનો એને ખ્યાલ આવી જાય. જયારે પેલો ભાવ કેળવનારો માણસ છે એ ભાવ એને જયારે કેળવાની સ્થિતિમાં હોય ને ભાવ જાગેલો હોય ત્યારે ભાવનો અનુભવ કરે છે. જયારે આત્માનો અનુભવ જેને થયેલો છે એવો જે શરીરધારી આત્મા છે એ જેના જેના સંપર્કમાં આવે તેની પ્રકૃતિ જાણે છે, તેના સ્વભાવને જાણે છે અને તેના તેના મૂળ ભાવને પણ જાણે છે. બંને જાણે છે, એની પ્રકૃતિ જાણે ને એના આત્માને જાણે છે. આત્મા તો આત્મા એક આપણામાં ગીતામાં પણ કોક ઠેકાણે આવે છે કે આત્મા અનેક છે, અનેક આત્મા છે એવા એવો કોક ઠેકા એક બે ઠેકાણે ઉલ્લેખ છે ગીતામાં. બાકી એ તો સામાન્યપણે આત્મા છે, બધા જ આત્માની અંદર પોતે એક સ્વરૂપ છે, ચેતન બધામાં જ એક સરખું જ છે. પણ એ પ્રકૃતિ રૂપ થયેલી હોવાથી નોખું નોખું દેખાય છે, પ્રકૃતિને લીધે જ જુદા જુદા સ્વરૂપો લાગે છે આપણને. પણ બધું છે એક જ, એ સામાન્યપણે ગીતાનો એ જ એક ટ્રેન્ડ એ પ્રકારનો છે. એક એકાદ છે કારે કંઈક ઉલ્લેખ છે એવો કે આત્મા અનેક છે એવો ઉલ્લેખ છે. પણ આત્મા અનેક લાગે છે એનું કારણ આપણને આ પ્રકૃતિને લીધે લાગે છે. મને મને મારું પોતાનું સમજણ એ પ્રકારની છે. પણ એટલે આપણે જે આત્મા સ્વરૂપ છીએ તે બધામાં જ છીએ, એટલે આપણા અંદરમાં એ અનુભવ થાય છે. અને બહારના બહારની બહારના બહારમાં આપણે જ્યારે બહિર્મુખ હોઈએ અથવા તો બહાર જ્યારે આપણી દ્રષ્ટિ કે વૃત્તિ જાય અને વલણ જાગે ત્યારે આપણે ત્યાં પણ આપણે એ અનુભવ કરીએ છીએ કે બધા જ આત્મા છે, આત્માના સ્વરૂપમાં છે. એટલે કે બહારથી અનુભવ થાય એક જાતનો અને અંદરથી એક જાતનો અનુભવ થાય, બંને અનુભવોની સમતુલના એક પ્રકારની એક જ ભાવમાં એક જ ડેન્સિટીમાં થયા કરે તે જાણે કે એ અનુભવની સ્થિતિમાં આપણે પ્રગટ્યા એ એનું લક્ષણ છે. એટલે બહાર આપણને આપણને ધારો કે કામ જાગ્યો કે લોભ જાગ્યો તો લોભ જાગે છે અંદર, પણ એના કારણો મળે છે બહાર, બહાર ને અંદર બેવું રીતે જ જે અંદર ને બહાર બેવું છે. લોભ મોહ આ બધું જાગવું અંદરથી થાય છે પણ એને નિમિત્ત કારણો બહારથી મળે છે. મોહના કારણો, કામના કારણો, લોભના કારણો, રાગદ્વેષના કારણો, એની વૃત્તિ આપણા પડેલી છે માટે એવું દેખાય છે. એવું આપણને મળે સંજોગો એવા જ રાગદ્વેષ થાય એવા જ સંજોગો મળે, પણ જો એ પ્રકારની વૃત્તિ આપણામાં હોય જ નહીં અથવા તેવા કેળવાયેલું હોય તો આપણને રાગદ્વેષની વૃત્તિ ઉઠશે નહીં, ટેન્ડન્સી નહીં જાગે. એ સ્પર્શેની બહારથી આવીને દેખીએ છીએ ખરા કે આ લોભ થાય એવી સ્થિતિ છે, મોહ થાય એવી સ્થિતિ છે. જો આપણામાં એવી જાતની ભૂમિકા હોય તો આપણા અંદરમાં થાય એનું સ્પર્શે આપણને. એટલે બહાર ને અંદર, બહાર ને લીધે અંદરમાંથી જાગે છે. પણ મૂળ તો એનું મૂળ રહેલું છે આપણા અંદરની અંદર. એવું ક્લિયર થયું? બહાર તટસ્થાની સ્થિતિ હોય તેને ક્લેશ આદિ આ બધા પ્રસંગો જાગે તો તટસ્થ રહી શકે છે. પણ જાગેલા એને ખબર પડે છે, જાગે છે. માનસિક અસુખ આદિ વૃત્તિઓને થાય કરી પણ સમત્વમાં ખૂબ એવી કે શાંતિ પ્રસન્નતા રે. તટસ્થા વાળાને શાંતિ પ્રસન્નતા એટલી બધી રહેતી નથી. એને આ બધા વલણો જાગે છે તે વખતે મનાધિકરણ અને એ બધું સ્પષ્ટ હોય છે અને એને કોન્ફ્લિક્ટ પણ રહે છે. પણ એની અંદર એનો પ્રયત્ન તટસ્થા જાગી છે તેને કે શાંતિ પ્રસન્નતા ધારણ કરવાનો ટેન્ડન્સી એને જાગી ગયેલી હોય છે. તે કેટલી વખત એમાં શાંતિ પ્રસન્નતા અનુભવે કરો પણ પાતળા પ્રમાણમાં, બહુ બહુ સજ્જ પ્રમાણમાં નહીં કે પેલાને ઓવરકમ કરી શકે. એ આવે એના મોજાઓ આવે તે જાણે છે કરો કે મોજા આવ્યા મોજા આવ્યા, પણ પ્રત્યક્ષ એ જાતના કર્મમાં પરોવાઈ જતો નથી એ તટસ્થાને લીધે. બાકી જીવ સ્વભાવના આવીએ ત્યારે તે પ્રકારના મોજા આવ્યા તેની સાથે આપણે ભળી જઈએ, તે પ્રકારના કર્મમાં કર્મ થાય આપણાથી. પણ તટસ્થા આવવાથી એમાં જાણે જ કરો કે આ મોજું આવ્યું તો જે જાતના કર્મમાં એ પરોવાશે નહીં. એના મનાધિકરણ સ્પર્શે અને ક્લેશ થશે, અશાંતિ થશે, ઘર્ષણ થશે થશે, પણ તેવા કાળમાં પણ એને શાંતિ પ્રસન્નતા ધારણ કરવાનો અભ્યાસ એનો ચાલુ હશે તટસ્થા વાળાને. અને સમત્વમાં જોઈને શાંતિ પ્રસન્નતા કાયમ રહેશે. એટલે ત્યાંથી સમત્વ જ્યાં આવ્યું ત્યાંથી એને આત્માની સ્થિતિમાં પ્રવેશવાનું શરૂઆત થઈ ગઈ. એને સમત્વમાં સમત્વની માંથી સમત્વ થયું ત્યારથી એ આત્માની સ્થિતિમાં પ્રવેશો એમ નક્કી થઈ ગયું. કારણ કે સમત્વ વાળાને શાંતિ પ્રસન્નતા ગવાશે નહીં. એના આ બધું હોવા છતાં હતા, ના હોય એમ નહીં, આ બધું હોવા છતાં જયારે આત્માની સ્થિતિમાં બધું પ્રકૃતિ ને બધું હોવા છતાં પોતે આખો જ પોતે પ્રિડોમિનન્ટ એનો, જેમ રાજાનો હુકમ કોઈ અમાન્ય કરે નહીં અને અમાન્ય કરે અને પકડાય તો પછી એની એને સજા થાય, તેવી રીતે આ બધી પ્રકૃતિ હોવા છતાં અને નિમિત્ત ને પ્રકારે જુદા જુદા પ્રકારની તેને ટેન્ડન્સી થતી હોવા છતાં પોતે જ પ્રિડોમિનન્ટ, પોતાના પોતાની સત્તા જ્યાં ત્યાં સતમા અને અસતમા બંનેમાં પોતાની સત્તા પ્રવર્તમાન છે. અસતમા પોતે જ છે અને સતમા પણ પોતે જ છે. સત અસત ની સતત સત એ પ્રકૃતિમાં આવે છે, એ આત્માના પ્રદેશનો ગુણધર્મ નથી, પ્રકૃતિમાં આવે છે. પણ એને નિમિત્ત હોવાથી આ જુદા જુદા પ્રકારની પ્રકૃતિનો અનુભવ થાય છે. ખરેખર આપણને અનુભવ થાય છે, ખરો? આપણે જીવ દશા વાળા રહ્યા તે આપણને અનુભવ થાય છે કે આ કામની વૃત્તિ જાગી, મોહની જાગી, તે આપણને કંઈક પ્રથકન કરવાની કંઈક અભ્યાસ હોવાથી એમ સમજણ પડે. બાકી સામાન્ય રીતે માણસને તો કંઈ એવી સમજણ પડતી હોતી નથી. તટસ્થમાં આ બધું જાગે કરું એવું આપણને લાગે, અનુભવ થાય, તે તટસ્થ છીએ માટે થાય છે, નિકળ તો તે ના થાય. ત્યારે જ્યારે તે એમાં શાંતિ પ્રસન્નતા કાયમ ટકતા નથી, તટસ્થતાની સ્થિતિમાં એનો અભ્યાસ છે જાતનો. પણ સમતામાં શાંતિ પ્રસન્નતા કરે એટલે બહુ એ સ્થિતિ શ્રેયાર્થી માટે બહુ ઉત્તમમાં ઉત્તમ પ્રકારની છે. અને એમાં ત્યારે જે સાધના એનાથી થાય છે ઊંધો પ્રકારની, ઊંધો પ્રકારની સાધના એટલે કે દસમા દસમી ભૂમિકા પછીની સ્થિતિમાં આ સમત્વ આવે છે. તે 11-12 માં કમ્પ્લીટ થઈ જાય છે. 13માં આત્માની સ્થિતિમાં પ્રવેશવાની સ્થિતિ થાય છે. કઈ મળે એટલે બધું આ સમજણ પડે છે. પછી આપણે આ બધી માથા પર છોડી દો, આપણે એની દોસ્તી સોબત જ રાખો, પ્રેમ વાળી, એની સાથે આપણો દિલ કરો રાખો, એટલે બધું એમાં આવી ગયું. બનશે પ્રભુ અને આ ભય નમ્રતા મૌન અને એકાંત, અને એને સાધન બતાવ્યા એટલા બધા રેશનલ છે. અભય ને નમ્રતા ઇન્ટ્રોવર્ટ કરે અને અભય નમ્રતા મૌન અને એકાંત બહિર મુક્તા ઘટાડે, પછી બહાર રખડવા પણ છે એ ઘટાડે, ઓછું કરી દે. એટલે આમ બેઉ સાધન, ચારે ચાર સાધન એવા પ્રકારના કે અંદર જ રહેવાય આપણા, કેવી મારાથી થશે તો કઈ વાંધો નહીં, તું મારા દિલ રાખજે ને મારી સોબત કરજે ને મારા વિશે વિચાર કર્યા કરે, જા મારા વિશે તને એવો પ્રેમ થશે, એવી તારી ભાવના થશે, તારી દોસ્તી એવી થશે, મને કઈ તારે કઈ કશું કઈ બીજો મહાન કાર્યક્રમ મારા સાથે તારું દિલ લગાડી દે, એટલે બધું થઈ જશે. જા, જોકે મેં દિલ લગાડવાનો પ્રયત્ન કરેલો છે અને સાધના કરવાનો પ્રયત્ન કરેલો છે, એવું સાચું છે. પણ કે પેલું નહીં કરું કશું તોય ચાલશે, આટલું કરીશ તો છે એમ મને બહુ હજુ એના શબ્દો મારા દિલમાં રણકાર કરે છે. એટલે આપણેથી બીજું કશું ના થાય તો આવા લોકોની સાથે આપણે આવો સોબત વાળો દિલનો મેળ રાખ્યો હોય હોય ઘણું છે. એનું કારણ પછી હું આજે પણ સમજી છું, પણ હું બહુ સમજાવતો નથી. કારણ શું કે ઘણા માણસ એમ લાગે કે આ પોતાની મહત્તા વધારવા માટે કહે છે, એટલે બધું એના વિશેનું આગળની વાત બધી કોઈને કાગાડીએ કરતો નથી. રેશનલ છે બાકી, મને મને મનથી બરોબર સમજાયેલું છે, પણ હું આગળની વાત એવું કરતો પછી કરતો નથી. પણ આટલી વાત તો હું મને બહુ ચોક્કસપણે સમજી છું કે ભાઈ જો સાધના જોડી લઈએ થોડી થોડી ઘણી, પણ સ્ટ્રગલ ને થોડું ઘણું પણ એક પર્વત થી પર્વત જેટલું, પર્વતની સરખામણીમાં એક તલ જેટલું થતું હોય તો ઠીક છે, સારી વાત છે, ખોટી વાત નથી, બહુ સારી વાત છે. એ પણ એટલું પણ થતું હોય તો, પણ એ પણ ના થતું હોય તો આવી દિલ્હી સોબત જો હોય ને તો બહુ છે, તો ઘણું છે, એટલાથી પણ ચાલી શકે છે. પણ એટલાથી શું થાય કે આપણે આપણે જન્મની એક થિયરીમાં માનીએ છીએ અને હકીકતની વાત છે, કેવી રીતે જરા વધારે થાય, એક બે જન્મ વધારે લાગે, એટલા પેલામાં ગયેલું કાળ ટૂંકાઈ જાય,
જરા
સાધના એટલો ફરક છે. પણ દિલની સોબત થયેલી હોય તો બીજા જન્મમાં તાત્કાલિક મળી જાય છે સમ. અને સાધનામાં જો એની સાથે એકલી માણસ સાધના કરે ને એની સાથે દિલની સોબત જો ન હોય, ખરેખરી રંગીલી એક દિલ વાળી, એકબીજાની સાથે આકર્ષણ થાય એવા પ્રકારની ના હોય જો તો એને બધા મથામણ પડે છે અને અટકી પણ જાય છે. કેટલાક જીવો ની સાધના કરેલી બીજા જન્મ અટકી જાય છે ને પાછા અટવાઈયા પડે, સંસાર માતવાઈ પડે છે. પાછા વળી કોક તારે પાછા વાગી દે, પાંચ દસ સાત જન્મ વળી પાછા કોઈ જાગે, પાછા પેલા સંસ્કાર જાગે. પણ આ જે દિલની સોબત થયેલી હોય છે તે અટકી નહીં પડે. હા.